કાળુતાંતનું બીજું પુસ્તક એનો 34મો અધ્યાય. કાળુતાંતનું બીજું પુસ્તક અધ્યાય 34. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂસલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહીં. તેના રાજ્યને 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો. એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરૂસલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની સમક્ષ બાલિમની વેદીઓ તોડી પાડી. જે સૂર્ય મૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો. તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોના હાડકા બાળ્યા. આ પ્રમાણે તેણે યહૂદિયાને તથા યરૂસલેમને શુદ્ધ કર્યા. મનાશા, એફ્રાઇમ તથા શિમ્યોનના નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અશેરી મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇસરાયેલના આખા દેશમાં સર્વ સૂર્ય મૂર્તિઓને કાપી નાખીને તે યરૂસલેમ પાછો આવ્યો. પોતાના રાજ્યને 18મે વર્ષે દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી તેણે અસાલિયાના પુત્ર શાફાનને તથા નગરના સુબા માસેયાને તથા ઇતિહાસકાર યોહાસના પુત્ર યોહાહને પોતાના દેવ યહોવાનું મંદિર સમારવા માટે મોકલ્યા અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા. જે પૈસા દેવના મંદિરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશા તથા એફ્રાઇમ પાસેથી તથા ઇસરાયેલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરૂસલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉઘરાવેલા હતા તે પૈસા તેઓએ તેને સોંપ્યા. તેઓએ તે પૈસા યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા માટે તે આપ્યા. એટલે કે ઘડેલા પથ્થરો જોડવાને માટે, જોઈતા લાકડા ખરીદવા માટે તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને માટે જોઈતા પાટડા લેવાને માટે તેઓએ તે પૈસા સુતારોને તથા મિસ્ત્રીઓને આપ્યા. તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખારિયા તથા મશુલામ કામ કરનાર હતા તથા બીજા લેવીઓ પણ હતા જેઓ વાજિંત્રો વગાડવામાં પ્રવીણ હતા. તે સર્વ તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતા ને દરેક પ્રકારની સેવામાં કામ કરનારા ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા. જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તેઓ કાઢતા હતા. તેઓમાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળ્યું. હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક મળ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું. એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી કે તારા સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે. જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેઓએ મુકાદમોને તથા કામ કરનારાને સોંપી દીધા છે. શાફાન ચિટનીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે. શાફાને તેમાંથી રાજાને કંઈક વાંચી સંભળાવ્યું. રાજાએ નિયમશાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા. તેણે હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાયાના પુત્ર આબ્દોનને, શાફાન ચિટનીસને તથા રાજાના સેવક અસાયાને આજ્ઞા કરી કે તમે જાઓ, મારી ખાતર તેમજ ઇસરાયેલમાં તથા યહૂદિયામાં બાકી રહેલાઓની ખાતર મળી આવેલા પુસ્તકના વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો. કેમ કે યહોવાનો કોપ આપણા ઉપર થયો છે, તે દારૂણ છે. કેમ કે આ પુસ્તકમાં જે લખેલું છે તે મુજબ આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી. માટે હિલકિયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ પોશાક ખાતાના ઉપરી હાસરાના પુત્ર તોખાના પુત્ર શાલુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરૂસાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી. તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબતો વિશે વાત કરી. તેણે તેઓને કહ્યું કે ઇસરાયેલનો દેવ યહોવા કહે છે કે જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને એમ કહો કે યહોવા એમ કહે છે કે આ જગા પર તથા અહીંના રહેવાસીઓ ઉપર યહૂદિયાના રાજાની આગળ વાંચેલા પુસ્તકમાંના સર્વ શાપ હું લાવીશ, કારણ કે તેઓએ મને તજી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચડાવ્યો છે. તે માટે મારો કોપ આ જગા પર પ્રગટ થયો છે ને તે હુલવાશે પણ નહીં. પણ યહૂદિયાના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા તેને તમે કહો કે ઇસરાયેલનો દેવ યહોવા કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે, જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા દેવના વચનો તે સાંભળ્યા ત્યારે તારું અંતઃકરણ કોમળ થયું, તું તેની આગળ દીન બની ગયો ને મારી આગળ દીન બનીને તે તારા વસ્ત્ર ફાળ્યા ને મારી આગળ રુદન કર્યું, માટે મેં તારું સાંભળ્યું છે. એમ યહોવા કહે છે, હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાંતિથી મુકાશે ને આ જગા ઉપર તથા તેના રહેવાસીઓ ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહીં. તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહી. રાજાએ ખેપિયા મોકલીને યહૂદિયા તથા યરૂસાલેમના સર્વ વડીલોને એકઠા કર્યા. રાજા તથા યહૂદિયાના સર્વ માણસો, યરૂસાલેમના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાના મોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચડી ગયા અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી મળ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યા. રાજાએ પોતાની જગાએ ઉભા થઈને આ પુસ્તકમાં લખેલા કરારના વચન પ્રમાણે કરવાને માટે પોતાના ખરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેની આજ્ઞાઓ, તેના સાક્ષીઓ તથા તેના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી. વળી યરૂસાલેમ તથા બિન્યામીનમાં જે માણસો હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી. યરૂસાલેમના રહેવાસીઓએ દેવના એટલે પોતાના પિતૃઓના દેવના કરાર પ્રમાણે કર્યું. યોશિયાએ ઇસરાયેલ પુત્રોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી અને ઇસરાયેલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાને અનુસરતા રહ્યા.